પર્વાદી રાજ દસ લક્ષણ પર્વમાં આજે ત્રીજો દિવસ માયા કસાઈથી રહીત આર્જવની આરાધનાનો દિવસ છે. માયા શા માટે કરવી પડે? પોતાને કંઈક સત્યનો સ્વીકાર નથી એટલે માયા કરવી છે? પોતાને ઈચ્છિત કાર્ય ન થતો એના માટે માયા કરવી છે? માયાથી શું સિદ્ધિ થશે? માયાથી આત્માનું અહિત સિવાય બીજું કોઈ સિદ્ધ નથી થવાનું. અરે, જે નાશવાન સંયોગ ક્ષણભંગીર છે એના માટે શું આવા કસાઈ, અનેક કસાઈ સાથે જેમ પૂજામાં લીધું, ક્રોધ કસાય, માન કસાય, લોભ કસાય, અસત્ય બધું સંકળાયેલું છે, તો શેના માટે? સત્યને સત્ય સ્વીકારવામાં તને શું વાંધો છે? સરળ પરિણામ કરજે. સરસ પૂજામાં જે ધ્યાનતાજી લે છે, આરસ આરસી જેને એટલે અરીસો છે એની સામે ઊભો રહેજે, તું જેવો છે એવો દેખાય છે, એમ પોતાની પરણતીને એવી નિર્મળ રાખજે કે પોતાના દોષ છૂપે નહીં અને પોતાના ગુણોની ક્યારે અભિમાન પણ ન આવે. કોના અભિમાન? જેને પૂજ્ય ગણીએ છીએ એવા તીર્થંકરો મુનીશ્વરો એની સામે આપણી શું અધિકતા કરવાનો? જગતની અધિકતા હશે, જગતમાં પરિભ્રમણ કરવું પડશે. જગતની પ્રશંસામાં ક્યાંય અધિકતા માનીશ નહીં. તો સરળતાના એક એક કસાયથી રહીત આપણને અહીંયા આરાધના, આ બધા એક નાસ્તી પરક બધા છે. ક્રોધથી રહીત ક્ષમા છે, માનથી રહીત માર્દવ છે, માયાથી રહીત આર્જવ છે. કોઈને એમ થાય આ કોઈ ધર્મનું કોઈ અસ્થિરૂપ નહીં હોય, તમે નાસ્તી જ બતાવો છો. કે ક્ષમા એટલે શું? ક્રોધ ન કરવો, તો ક્ષમાનું કોઈ અસ્થિરૂપ છે કે નહીં? માર્દવ ધર્મને કોણ કોને કહેવાય? માર્દવ કોને કહેવાય? માનથી રહી, તો માર્દવ ધર્મ છે એ કંઈ અસ્થિરૂપ છે? અસ્થિરૂપમાં એક જ તત્વ આવશે, પોતાના શુદ્ધાત્મ સ્વરૂપમાં આશ્રયમાં ક્રોધ ઉત્પન્ન નથી તેનું નામ ક્ષમા. પોતાના શુદ્ધાત્મ સ્વરૂપના આશ્રયમાં માન ઉત્પન્ન થતો માર્દવ. અને એટલા માટે એમાં એકરૂપતા છે, પણ જુદા જુદા કસાયથી આપણે પરિચિત છીએ અને એટલા માટે એનાથી અભાવરૂપે આ ચારિત્રના લક્ષણો છે, ધર્મો છે એ આપણને બતાવવામાં આવે. બાકી આ બધા જ શું છે? દસ જુદા જુદા ધર્મો છે કે શું છે? દસ ધર્મ લક્ષણ બોલીએ છીએ. દસ ધર્મના શું છે? ચારિત્રનું એક ધર્મ છે, એના આ દસ લક્ષણ છે. ધર્મ દસ પ્રકારનો નથી, ચારિત્ર ધર્મ તો એક જ છે. શુદ્ધાત્માની સ્થિરતા, લીનતા, એકાગ્રતા એ એક જ છે. એના લક્ષણો જુદા જુદા ગણીને આપણને વાત કરવામાં આવે છે અને એ દ્વારા આપણને બધાય કસાયોથી પરિચિત છે. તો જો તને ક્રોધ આવે છે ને, તો એનાથી રહિત આત્મા કેવો છે? ક્ષમા સ્વરૂપ છે. અને એ ક્ષમા સ્વરૂપના આશ્રયે જગતના સર્વ જીવ પ્રત્યે શું થાય છે? આમાં આવ્યું છે, કઈ ગાથામાં આપણે આવ્યા છીએ અત્યારના? 209 આપણે 126 કળશમાં આવ્યા છીએ, પણ ગાથામાં શેમાં આવ્યા છે? 126. અને એમાં શું નામ આપ્યું છે? 249 પાને સ્થાવર અને ત્રસ સર્વ ભૂત સમૂહમાં સમભાવ. આવી ગયો. કોઈ પણ જીવ હો, બધા પ્રત્યે કેવો છે? સમભાવ છે. કોઈના પ્રત્યે પણ માયા, કપટ, દગો, પ્રપંચ જેના જીવનમાં નથી. મુનિરાજને તો ઉત્તમ આર્જવ ધર્મ પ્રગટ થયો છે. જરા પણ માયા શેના માટે? મારે જે પ્રાપ્ત કરવું છે મારા ચૈતન્યથી પ્રાપ્ત થાય છે. મારે જગતમાં કોઈ માયા કપટ કરવાનો કોઈ પ્રશ્ન જ હોતો નથી, એમ આપણને આરાધનાના દિવસોમાં સર્વ પ્રકારના વિભાવ ભાવથી, આ તો કસાય આવે છે એનાથી સાથે બધા જ બીજા ભાવ આવશે, એ સર્વ વિભાવ ભાવથી રહિત આપણને આરાધનાનો માર્ગ અહીંયા દસ ધર્મમાં બતાવવામાં આવે છે. એમાં પણ આપણે મુનિરાજના ધર્મના દસ લક્ષણ અને અહીંયા નિયમસારમાં પણ પરમ સમાધિ અધિકારમાં કોની મુખ્યતા લઈને વાત ચાલે છે? મુનિરાજ પોતાની વાત કરે છે, હું આવું છે ને, હું સ્તવું છું એમ પોતાની વાત કરે છે. અને એ વાત કયો અધિકાર ચાલે છે? હવે તો બહુ રિપીટ થઈ ગયું, સમાધિ અધિકાર છે. અને બહુ જ ફરીથી પાછું ભૂલાઈ ગયું હતું ને, સમાધિ ક્ષમતા ક્યારે થશે? કયો શબ્દ હતો? જે જીવ ધ્યાવે આત્મને. સળંગપણે વાત એ ચાલે છે, એક બહુ સિમ્પલ વાત લેવાની, પાંચમો અધિકાર પરમાર્થ પ્રતિક્રમણથી લઈને અગિયારમો અધિકાર સુધી એક ધારા એ શું છે? જે જીવ ધ્યાવે આત્મને, એને પ્રતિક્રમણ છે, પ્રત્યાખ્યાન છે, આલોચના છે, પ્રાયશ્ચિત છે, સમાધિ છે, હજી આગળ કયો આવશે? ભક્તિ અધિકાર આવશે, આવશ્યક અધિકાર આવશે. જે કોઈ અધિકાર બધા છે શેના છે? શુદ્ધ આત્માના આશ્રયે અવલંબે થવાનું છે. અહીંયા એક વિચારવા જેવી વાત છે કે નિયમસાર એટલે કોની વાત છે? દ્રવ્યની, ગુણની કે પર્યાયની? પર્યાયની વાત છે. અને સમયસારમાં કોની વાત છે? ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ આત્માની વાત. ફરક છે ને બેમાં? ફરક જ છે ને. નિયમસારમાં કોની વાત છે? મોક્ષ માર્ગની. મુનિરાજને યોગ લઈએ પણ મોક્ષ માર્ગની પર્યાયની વાત છે ને. અને સમયસારમાં કોની વાત છે? ત્રિકાળી શુદ્ધ આત્મા દ્રવ્યની વાત છે ને. અરે બે વાત હોવા છતાં નિયમસારમાં એ બતાવતા જાય કે પ્રાયશ્ચિત, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કોને કહેવાય ને, કોના આશ્રય થાય છે પણ બતાવતા જાય. પરિણામની વાત છે, ચોક્કસ વાત છે, પણ સાથે સાથે શું વિષય લેતા જાય? કોના આશય. અને એટલા માટે એ આખી શરૂઆત પહેલાં તો આખો શુદ્ધભાવ અધિકાર કહી દે. શુદ્ધભાવ અધિકાર ઇઝ ઓલમોસ્ટ સમયસાર જેવો છે. અને અહીંયા પણ આજે બધી જે શું સરસ છે કે મને પરિચય નથી, નથી નથી ન ચાલશે ને, ચોક્કસ નથી, ક્યાં સુધીની એ વાત લઈ જાય. ચલો એના વિષય ઉપર આપણે થોડુંક આવીએ, પણ ફરી ફરીને ક્યારેય ન વિચારવું કે આ શું હશે, નિયમસારમાં શું હશે. અરે નિયમસારમાં બધું છે. જેને આપણે પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, સામાયિક ભક્તિ પણ કહીએ, એ શું સ્વરૂપ છે? અને એટલા માટે દરેકની એક પહેલાં ટાઇટલ હશે. જેમ અહીંયા પરમ સમાધિ અધિકાર, એમ ભક્તિ પહેલાંમાં પણ શું હશે? પરમ ભક્તિ અધિકાર આના પછી. તો અહીંયા આપણે ક્યાં પહોંચ્યા છીએ? ગુરુદેવસિંહ તો 209 કળશ, એક કળશ ઉપર ઓલમોસ્ટ કેટલું હતું, અડધી કલાક ઉપર વાત કરી અને પછી આખું 210 ઉપર આવ્યા. આપણે 208 થોડોક લઈએ, કાલે બાકી રહી ગયો છે. જો આચાર મુનિરાજ શું કહે છે? 208 નંબરનો કળશ, 251 પાનો. ભવના કરનારા એવા આ વિકલ્પ કથનોથી, પાછળ રિપીટ, બસ થાવ, બસ થાવ, ફરીથી. ભવના કરનારા, એક ક્યાં ભવના કરનારા, ક્યાં ભવના, એ આપણને યોનિમાં 84 લાખ લીધા હતા. ચારેય ગતિના ભવ, ભવમાં કોઈ ભેદ ન કરો. ભવનો ભેદ કોઈ ભાવમાં તને અટકાવી દેશે. ક્યારેક એક વિચારું, ક્યારે ભેદ પાડ્યો ને, તફાવત કર્યો, એનો અર્થ શું થયો? એક ગમે છે ને એક નથી ગમતો, નહીં તો ભેદ પાડવાની જરૂર શું કામ પડી? ક્યારે પણ વિભાવનો ભેદ, વિભાવમાં ભેદ કરતો નહીં, જ્ઞેયમાં ભેદ કરતો નહીં, અને અભેદ સ્વભાવમાં ભેદ કરતો નહીં. ક્યાં નથી કરવો ભેદ? ચાલો પહેલા જ્ઞેયથી લઈએ. જ્ઞેય, જ્ઞેય કેવા હોય? એક સારા હોય, એક ખરાબ હોય? માત્ર જાણવા યોગ્ય છે, એમાં પણ ક્યાંય ભેદ કરીશ નહીં. એ માત્ર જાણવા યોગ્ય છે, એમાં ભેદ કર્યો તો એકમાં ઈષ્ટ અને બીજામાં અનિષ્ટ ભાવ થયા વગર રહેશે નહીં. એવી જ રીતે વિભાવ ભાવમાં પણ ક્યારે પણ એક સારો અને એક ખરાબ, ઓલો જ્ઞેય હતા, જ્ઞેયમાં ભેદભાવ કેમ કર્યો? અને જ્ઞેયમાં જો ઇષ્ટપણું લાગ્યું તો એ જ્ઞેય નહીં રહે, તારા માટે કેવું થઈ જશે? ઉપાદેય થઈ જશે. અને જે અહિતરૂપ દુઃખરૂપ લાગે એ કેવું થઈ જશે? તારા માટે હેયરૂપ થઈ જશે. બે માત્ર જ્ઞેય છે પરદ્રવ્ય. હવે જે છોડવા યોગ્ય છે, ત્યાગવા યોગ્ય છે, દુઃખમય છે, એવા વિભાવ ભાવમાં પણ ક્યારેય ભેદ કરીશ નહીં, નહીતર એક દુઃખમય ભાવ પણ તને સારો લાગવા મળશે. અને ત્રીજું, જેનું આશ્રય અવલંબન લેવું છે એવા અભેદ તત્વમાં પણ ક્યારેય ભેદ કરીશ નહીં, કારણ કે અભેદનો ભેદ કરવા જતાં વિકલ્પનો જન્મ થશે. તો એ વાત અહીંયા આપણને અહીંયા તો કહે છે 208 નંબરના શ્લોકમાં, ભવના જે કોઈ વિકલ્પ ઉભો થશે એ ક્યાં લઈ જશે? તને ભવનો જન્મ આપશે. આજ ગુરુદેવજીએ સવારની વાત લીધી ને, સવારનો એક ભાવ શું આવ્યો ગુરુદેવ, જે ગણતરીની વાત આવી એ પહેલા ગુરુદેવજી શું કે, નિગોદનો જીવ એક શ્વાસ જેટલા સમયની અંદર કેટલા ભવ કરે છે? 18 ભવ કરે છે. અરે એક ભવના દુઃખ પણ સહન કરવાનું સામર્થ્ય નથી, એની બદલે એક શ્વાસ જેટલા 18 ભવ. તો એ રીતે અંતર્મૂર્તમાં એટલે મૂર્તમાં કેટલા એ ઉપરની ગણતરી, એ વિચાર. જીવને એ દુઃખ નથી લાગ્યું, ભવનું દુઃખ લાગશે તો ભવ રહીત ભગવાન આત્મા તરફ વળશે. પણ જ્યાં ભવનું જ નથી, અરે ભવ એટલે ભવના ભાવનું, ભવ એટલે આમ સંયોગનો વિચારવું, પણ જેના નિમિત્તે ભવ મળે છે એવા, એટલા માટે કહે છે ને ભવના કરનારા. ભવના કરનારા એટલે જેનાથી ભવ મળે છે એવા વિકલ્પ છે ને, ભવના કરનારા એવા વિકલ્પ. કોઈ પણ વિકલ્પ કોને જન્મ આપશે? ભવને જન્મ આપશે. ક્યાં સુધીનો વિકલ્પ? જે આપણને પાંચ પાંડવોમાંથી આપણને બે સહદેવ અને નકુલનો દાપે, કોઈ પણ ભવ વિકલ્પ ભવ, જેને બીજી ભાષામાં ગુરુદેવ શું કહેતા, રાગ એ ભવ મૂર્તિ છે. ત્રણ શબ્દ કહેતા ને ગુરુદેવ, ત્રણ મૂર્તિ કઈ? ત્રણ મૂર્તિ કહેતા, શરીર રોગ મૂર્તિ છે, રાગ ભવ મૂર્તિ છે, અને હું આત્મા આનંદ મૂર્તિ છે. શરીરમાં 5 કરોડથી વધારે એક એક 96 રોગ છે. આચાર્યદેવ કહે છે ગણી લેજે આખા શરીરમાં કેટલા રોગ. શરીરમાં રોગ ન હોય તો શું હોય બીજું? એ તો સાતાના ઉદય 12 અત્યારના આપણને દેખાતા નથી. બાકી શરીર કેવું છે? આવા આવા એક શબ્દોથી આપણા ભાવમાં શું આવવું જોઈએ? તિરસ્કાર નહીં, પણ હું 24 કલાક રોગમૂર્તિની સેવામાં છું અને મને મારા ચૈતન્યના આકુરતાના પરિણામની કોઈ ચિંતા નથી થતી. રોગ આવ્યો કે ન આવ્યો એના પહેલા શું કરવા માંડીએ છીએ આપણે? રોગ ન આવે એની તૈયારી કરવા માંડીએ. એક જીવનમાં ક્યારે અને કદાચ તૈયારી કરી હશે તો પણ આવે છે કે નથી આવતી? તારે તૈયારી કરવી છે તો અત્યારથી ભેદજ્ઞાનની તૈયારી કરને, કે ઉદય પ્રસંગે હું ભેદજ્ઞાન કરીશ એમાં હું એકાકાર નહીં થાવ. તો ભવના કરનારા એવા આ વિકલ્પ કથન તો એક કહેવા માત્ર છે, જે આપણને ક્યાંક ત્રીજી ગાથામાં આવે, સમયસારમાં શું આવે છે કંઈક નહીં, એકત્વ નિશ્ચયગત સમય રત્ર સુંદર, પછી બીજી લાઈન બંધ કથા આવ્યું ને, કથા છે ને અહીંયા, કથા શબ્દ છે ને કથન. શું ફરક છે? કથન ને કથા એક કહેવા માત્ર, બાકી એ સમયનો વિકલ્પ. ત્યાં શું છે ચોથી ગાથામાં પણ, એક બંધ કથા. બંધ કથા એટલે કામભોગ સંબંધી કથા આવે છે ને, કથા એટલે કોઈ શબ્દની વાત નથી, તે વખતના એના વિકલ્પની વાત છે. તો અહીંયા ભવના કારણે ફરીથી આટલો નિયમ શું આવ્યો? ભવ કર્યો તો, ભાવ રાગ ભાવ કર્યો તો ભવ મેળા વગર રહેશે નહીં. અને જીવનમાં એ કરવા જેવું છે, ભવના સંધિ કાળે ભવના અભાવની ભાવના ભાવ છે. ભવનો સંધિ કાળ એટલે એક ભવ છૂટે છે અને બીજો ભવ થવાનો છે, સંધિ કાળમાં ભવના અભાવની ભાવના ભાવજે. પણ એ પહેલાં તૈયારી કરવી પડશે. તો ભવ ના કરનારા એવા વિકલ્પોથી બસ થાવ, બસ થાવ શબ્દ છે ક્યાંય કળશમાં ક્યાંય દેખાય? પહેલી જ લાઈનમાં દેખાય છે, અલમ અલમ દેખાય છે, અલમ અલમ અમી અમી ભી ભવ કરે શબ્દ પહેલી છે ને લાઈનમાં કરે. આમ ક્યારે કહેતા હશે? બસ થાવ ક્યારે કહેતા હશે? એકદમ થાકી ગયા હોય, આમ કંટાળો કે બસ ઇનફ ના હોય, ઇનફ એક બહુ અવાજ થતો હોય, ભાઈ એવું થતું હોય તો શું થાય? બસ આવું એક ક્યાંક કરવા જેવું છે. શું કરવા જેવું છે? વિભાવથી હવે બસ થાવ, બસ થાવ, અલમ અલમ. જીવનમાં એ જ ઘટમાળ મારે કરતા રહેવી છે. અનાદિકાળથી જે કરતો આવ્યો છું એ જ વિકલ્પની ઘટમાળની અંદર હું રહ્યો છું. તો હવે બસ થાવ, બસ થાવ. જો આ કળશ આખો આના જે પણ આપણે આ કળશ આવ્યા 204 નંબરથી જે કોઈ કળશ આવ્યો એ કોના ઉપરના આવ્યો? બસો ચાર નંબરના કળશથી જે કોઈ કળશ શીખોના છે. મુનિરાજ પોતાની વાત કરે છે. જો 204માં પણ છેલ્લે હતું સમ્યક પ્રકારે ભાવું છું, પછી 205માં અમે વર્તીએ છીએ અને નમું છું, 206માં વારંવાર ભાવું છું અને આવશે સતત વંદુ. મુનિરાજ પોતાની દશાની વાર્તા કહે છે અને અમારી આવી દશા છે તો અમને શું છે? સમતા ભાવ છે. અને સમતા ભાવ હોવાથી શું છે? સમાધિ છે. અને સમાધિ હોવાથી શું છે? સામાયિક છે. સામાયિકની આખી વાતમાં પોતાથી આખી વાત કરે છે. તો આવા વિકલ્પોથી બસ થાવ, નાસ્તિ થાવ. હવે અસ્થિમાં શું છે? જે અખંડ આનંદ સ્વરૂપ છે તે આત્મા સમસ્ત નય રાશિનો અવિષય છે. આપણે વાંચીએ હવે સમસ્ત નય રાશિ એટલે શું? સમસ્તમાં શું લેશું? નિશ્ચય વ્યવહાર બે. શુદ્ધ નયનો પણ આત્મા અવિષય છે? શુદ્ધ નયનો આત્મા વિષય બનતો નથી. શું શબ્દ લખ્યું છે? સમસ્ત નય રાશિ એટલે ઢગલો. અને સમસ્તમાં શું લેશું? ખાલી અશુદ્ધ નય જ લેશું? સમસ્ત શુદ્ધ નયનો આત્મા વિષય બને છે કે નહીં? 14મી ગાથા છે એના માટે 14મી ગાથા વિકલ્પ છે. અબદ્ધ સ્પષ્ટ આત્માને જાણે તેનું નામ શુદ્ધ નહીં કીધું, વિકલ્પની વાત છે કે સમ્યક દર્શનની ગાથા છે? ચલો કાંઈ વાંધો નહીં, જીવનમાં વિચારવું છે. મુનિરાજ કહે છે કે સમસ્ત નય એટલે વિકલ્પમાં તું ચિંતન કરે એની વાત છે. બાકી શુદ્ધ નહીંથી આત્મા ન પ્રાપ્ત થાય તો ચોથે ગુણસ્થાને અનુભૂતિ એની થશે. શું છે? જ્યાં જેવો અર્થ હોય એ શબ્દ છે. નય રાશિ છે પણ અહીંયા કઈ નવી છે? નય રાશિ એટલે નય સંબંધીનો વિકલ્પ. ફરીથી એક વિચારવા જેવું છે, નય પક્ષ પણ નથી. નય પક્ષમાં તો આત્મા આવે જ નહીં, એ તો મિથ્યાત્વ સહિતની વાત છે, એની તો વાત નથી. અસ્થિરતામાં પણ નય સંબંધીના વિકલ્પ છે, આ એનાથી આત્મા નહીં મળે. બે નય પક્ષ ક્યાં છે, નય વિકલ્પ ક્યાં છે, અને ખરેખર એ શુદ્ધ નહીં જે આત્માને અનુભૂતિના જે છે એ શુદ્ધ નહીંનો પરણમન છે. એ સાથે સાથે જ્ઞાની ધર્માત્મા મુનિરાજ પણ ચિંતનમાં વિષયમાં આવે ત્યારે એ શુદ્ધ નહીં સંબંધી શું છે? વિકલ્પ છે. સાથે સાથે જેટલી જ્ઞાનધારા છે તો છે જ, પણ એને કેવો છે? એ અસ્થિરતાનો વિકલ્પ. અને આપણને શું હોય છે? નય સંબંધી વિકલ્પ છે અને એમાં પણ એકત્વ છે, એનું નામ નય પક્ષ કહેવાય. અને એટલા માટે સમયસારમાં શું શબ્દ વાપર્યો છે? નયથી અતિક્રાંત નથી આપ્યો, નય પક્ષથી અતિક્રાંત એવો શબ્દ વાપર્યો છે. એટલે મિથ્યાત્વ માંથી સમ્યક્તાની વાત છે. અને નયો છૂટી જશે, ભાવસૃત જ્ઞાન જો છૂટી જશે તો કેવળ જ્ઞાન થશે. જે મુનિરાજને આ જે શ્રેણી માંડે છે ત્યારે હજી શું છે, દસમા ગુણસ્થાન સુધી શું છે, હજી ભાવસૃત જ્ઞાન છે, નય છે. પણ જ્યાં કેવળ જ્ઞાન થાય તો શું થાય છે, એ નયથી પણ ઓળંગીને, સમ્યક નય એને ઓળંગીને પણ ક્યાં પહોંચે છે, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ. તો અહીંયા સમસ્ત નય રાશિ નો, એટલે કે મુનિરાજ પોતાની વાત કરે છે, એટલે નય પક્ષની તો વાત જ નથી, કારણ કે નય પક્ષ તો મિથ્યાત્વ હોય છે, અજ્ઞાન દશામાં હોય. તો અહીંયા કે છે અમને પણ જે સ્વરૂપનું ચિંતન કરીએ ત્યારે ક્યારેક અશુદ્ધ નહીંથી પણ વિચાર કરીએ કે હું કર્મથી બંધાયેલો સંયોગ રૂપે છું, પરિણામમાં હજી મહાવ્રતના પરિણામ છે અશુદ્ધતા, અને સ્વભાવથી વિચાર કરું શુદ્ધ નહીંથી તો હું કેવો છું, મને જરાય પરિચય શબ્દ આગળ છે બધું, કે હું એને ચોક્કસ શબ્દ એવો બધા છે ને. તો અહીંયા સમસ્ત નહીં રાશે એટલે કોઈ પણ નહીં સંબંધીના વિકલ્પનો હું કેવો છું, અવિષય છું, એટલે તને પ્રાપ્ત નહીં થાય. અસ્થિરતાના વિકલ્પથી વિચારવા જેવું છે, આપણા 24 કલાકના વિકલ્પો ક્યાં છે. અને અહીંયા મુનિરાજ કહે છે હું શુદ્ધ છું એવો પણ અમને અસ્થિરતાનો વિકલ્પ ઊભો થશે, અમને આત્મા શુદ્ધોપયોગમાં નહીં આવે. એ છે શ્રદ્ધામાં ને પરણતી રૂપે તો વિષયરૂપ ચાલુ જ છે, પણ આવો પણ જો વિકલ્પ ઊભો થયો તો શું થશે, શુદ્ધોપયોગ દશા નહીં આવે અમને, અવિષય છે. માટે આ કોઈ શબ્દ આવો શબ્દ છે ક્યારે વપરાય આવો, આ કોઈ એવો જ છે, આમ એવો ક્યારે શબ્દ વાપરાય, જેને ક્યારે સરખામણી માટેનો શબ્દ ન મળે ને ત્યારે આવો કોઈ શબ્દ આવે. બે સારા ખરાબ બેમાં વપરાઈ શકે, જેને કે યુનિક વન, જેને કમ્પેરિઝન માટે કોઈ શબ્દ ન મળે, એમાં આવો કેવો છે આત્મા. કોઈ પણ થી જો વિચારવા જાશો તો એક વિકલ્પ ઊભો થશે, વિકલ્પ માત્રથી જ નહીં, તર્ક માત્રથી પણ રહીત અને અનુમાનથી પણ રહીત છો. આવો કોઈ, કોઈ પણ આમ તાજમહાલ જોશે તો શું લાગશે એને, આમ એક દ્રષ્ટાંત રૂપે શું લાગશે, કોઈ અલોક એમ, જેને કે આવું કોઈ આમ અહો શબ્દ નીકળી જાય, એમ અહીંયા કહે છે કે માટે આ કોઈ, જો એટલા શબ્દ આપ્યો અવર્ણની, જેને શબ્દોમાં ડિસ્ક્રાઇબ ન કરી શકાય એવો આત્મા કેવો છે, દ્વૈત કે અદ્વૈત રૂપ નથી. આગળ આવી ગયું છે ને 205માં 206માં બધામાં આ વાત આવી, આત્માને દ્વૈત કહેશું તો પણ કોઈ અપેક્ષા આવશે, અદ્વૈત કહેશું તો પણ કોઈ અપેક્ષા આવશે. અહીંયા કહે છે હું આત્મા કેવો છે એનું વર્ણન કરી શકાય એવો નથી. અને એનો અર્થ છે કે હવે બધા જ વિકલ્પો છોડે, જેનું શબ્દોમાંને વિકલ્પથી પણ ન પ્રાપ્ત થાય એવો આત્મા, જો સર્વ વિકલ્પોથી, દ્વૈત અદ્વૈતના વિકલ્પોથી પર છે. પર છે એટલે જુદો છે, ભિન્ન છે, અલગ છે, એટલે કે એનાથી ક્યારેય શુદ્ધાત્મા પ્રાપ્ત થવાનો. અને એની જગ્યાએ આપણે આત્માને કેવી રીતે પ્રાપ્ત કરવા મહેનત કરવી, કોઈ શરીરની ક્રિયાથી, કોઈ વાણીની ક્રિયાથી, કોઈ રાગની ક્રિયાથી. અરે સ્વયં જે કોઈ તર્ક ને અનુમાન જ્ઞાનથી પણ પર છે, અલિંગ્રહણના બોલમાં તો એટલા માટે જ લીધું છે. પેલા બે બોલમાં કેવો શબ્દ વાત લીધા છે, અલિંગ્રહણમાં હું ઇન્દ્રિયથી જાણતો નથી, હું જ્ઞાયક એવો આત્મા ઇન્દ્રિયોથી જાણતો નથી, અને હું જ્ઞેય એવો આત્મા ઇન્દ્રિયોથી જણાતો પણ નથી. ઇન્દ્રિય પ્રત્યક્ષપૂર્વક અનુમાનનો વિષય નથી, ત્રીજો બોલ. પછી ચોથો અને પાંચમા અનુમાન ઉપરથી લઈ લે, હું અનુમાન કરીને જાણું એ મારો સ્વભાવ નથી, અને કોઈ બીજો અનુમાન કરે ને મને જાણી શકે એવો પણ હું. આનો અર્થ છે હું પ્રત્યક્ષ જ્ઞાનથી જણાવ એવો અતિન્દ્રિય આત્મા છું. આ એનું નામ અહીંયા દ્વૈત અદ્વૈતથી અનુમાનથી એ રહીત હું આવો આત્મા. અરે કમસે કમ આવા આત્માની એક ભાવના તો કરીએ, શબ્દોમાં તો આવા તત્વની એક વિચારણા કરીએ કે હું કોણ છું, જેના આશ્રયે અવલંબે સાધ્ય દશા ને સાધક દશા અને સાધ્ય દશા બે પ્રગટ થવાની આ એક તત્વ શું છે એની વાત અહીંયા મુનિરાજ કરે છે. અને આવા આત્માના આશ્રયે જ સમતાભાવ થશે, સમાધિ થશે અને તેનું નામ સામાયિક કહે છે. તો તેને એકને શું શબ્દ હવે વાપરો? તેને એકને, કોને એકને? જે અખંડાનંદ સ્વરૂપ આત્મા છે, જે નયના વિકલ્પોનો પણ વિષય નથી, એવો જે અવર્ણનીય છે, અનુભવ યોગ્ય છે, એને એકને, બસ મારા માટે હવે કોઈ બીજો વિષય જ નથી રહ્યો, લક્ષ કરવા યોગ, આશ્રય કરવા યોગ કોઈ વિષયો જ નથી, એને હું અલ્પકાળમાં, કાલે વાત આવી હતી ગુરુદેવશ્રીએ પરમ અધ્યાત્મ તરણગણીની વાત કરીને એની વાત લીધી, ભાવ ભયનો નાશ કરવા માટે. જો ફરીથી શું ને પહેલો નાશ છે? ભાવનો ભય નથી રહ્યો, કારણ કે સ્વભાવની નિસંગતા થઈ અને તો પછી ભાવનો પણ નાશ થયા વગર રહેશે નહીં. શું શબ્દ વાપરો છે? ભાવ ભય. પેલો શું નાશ પામશે? ભાવનો ભય. કારણ કે કોણ હાથમાં આવ્યો છે, અનુભવમાં કોણ આવ્યો છે? નિસંક સ્વભાવની જ્યાં દ્રષ્ટિ થઈ છે તો હવે ભાવ મને અનંત કરવા પડશે ને ક્યાં જવું પડશે એવો હવે ભય જ નથી. અને આ નિસંગતાની ધારાએ હવે ભાવ પણ રહેતા નથી. તો એવા નાશ કરવા માટે હવે શું છે? ક્યારે વંદુ છું? સતત નિરંતર. ફરીથી સાધનામાં ક્યારેય કાળનો ક્રમ રાખીશ નહીં. કાળનો ક્રમ વિકલ્પમાં હોય છે, સાધનામાં નહીં. સાધનાની શું હોય છે? નિરંતર ધારા હોય છે. ઓફિસમાં જવાના ટાઈમની મર્યાદા છે, પણ પૈસાની મમતાની કેટલી મર્યાદા છે? વિષયોની મમતાની કેટલી મર્યાદા છે? એના માટેના બાયના વિકલ્પોને એની શું હોય છે? મર્યાદા છે. પણ અંદરમાં એની મમતાનું તો એ સતત હોય છે તે વંદો. હવે એક આવો એક આપણને જો જોવું હોય તો 34 નંબરનો કળશ જોઈએ આપણે. 34 નંબરનો કળશ શરૂઆતમાં છે, ગાથા નહીં પણ 34 નંબરનો કળશ 18 ગાથા પછી છે. મળે છે નીચે 43 નંબરનું પાનું છે એમાં નીચે. જો આખું અહીંયા છે ને કે મને ભાવ નથી, આ બધા દ્વૈત અદ્વૈત વિકલ્પ નથી, એના માટે જો મુનિરાજ કેવી ભાવના કરે, અમારા આત્મ સ્વભાવમાં વિભાવ અસત પછી થવાથી નહીં, કાંઈક ફરક હશે કદાચ, થવાથી લખ્યું છે કે હોવાથી લખ્યું છે? કાંઈ ફરક તો લાંબો નથી ને, બહુ મોટો ફરક છે. શું ફરક છે? એક અક્ષરનો ખાલી ફરક છે. જીવનમાં આ મોટો આંતરો પડી ગયો છે. શું પડ્યો છે? વિભાવનો અભાવ કરવો છે કે વિભાવનો અભાવ છે, કોની અધિકતા કરવી છે? અરે જેમાં વિભાવનો અભાવ છે એટલે હોવાથી ત્યાં પહોંચી જજે, થવાથી થઈ જશે. હોવાથી છે ત્યાં પહોંચી જજે, થવાથી થઈ જશે. પણ એ સ્વભાવને ભૂલીને જીવનમાં આ એક આખી મુનિરાજની શું ધૂન હશે અંદરની, સ્વભાવની દ્રષ્ટિનું શું જોર હશે કે શું છે? વિભાવ અસત મુનિરાજને છે કે નહીં? વિભાવ, પહેલો પ્રશ્ન, વિભાવ છે કે નહીં? પણતીમાં, પણતીમાં નથી કે છે? અરે પણતીમાં ચારિત્ર કાલ વાત લીધી, ચારિત્રમાં છે, જ્ઞાનમાં સ્વીકાર છે અને શ્રદ્ધા નિષેધ કરે છે. આ શ્રદ્ધાનું જોર છે. પણતીમાં હોવા છતાં અને જ્ઞાનમાં સ્વીકાર હોવા છતાં શ્રદ્ધા કે મને, મારી જ્યાં દ્રષ્ટિ પડી છે, જેનું મેં અવલંબન લીધું છે, એમાં જોઈએ તો શું છે? કરવો નથી પણ એમાં છે. વિભાવ અસત હોવાથી તેની અમને ચિંતા નથી. અને આવા શુદ્ધાત્માને, ઘણા શબ્દો છે આપણે થોડું વાંચી લઈએ, આવા શુદ્ધાત્માને એકને, આવ્યું તો અહીંયા એક આત્મા આવ્યું આપણને, આ આ શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધા વિષય ન બદલાવે, એક ધારાએ કામ ચાલે છે એનું. તો આવા એક શુદ્ધાત્માને એકને અમે, આ શબ્દો બધા આવ્યા છે, સતત વંદુ છું ને અહીંયા આવે, સતત અનુભવે છે, કારણ કે અન્ય કોઈ પ્રકારે મુક્તિ નથી. કેટલી વાર રિપીટ કરે છે? શું એનો અર્થ? શું નથી નથી ત્રણ વારે? અરે આવું તું હવે શ્રદ્ધામાં લેજે, તું જ્ઞાનમાં કરજે અને પ્રણમનમાં પણ કરી લેજે. અરે તું કરતાપણે જેમ કરવું કરાવવું અનુમોદનપણે તું આવા તત્વ સુધી પહોંચી જજે. જીવ અધિકારમાં મુનિરાજ આપણને આ વાત કરે છે કે આ અન્ય કોઈ પ્રકાર, અન્ય કોઈ પ્રકાર એટલે કોઈ પણ વિકલ્પમાં તારું કામ થવાનું નથી. ને અહીંયા આવા સ્વભાવ તરફ જઈશ તો કાર્ય થયા વગર રહેશે. ને જે આપણને અહીંયા એ જ શબ્દો જુદી રીતે આપણને એ આવ્યા છે કે એને સતત હું વંદું છું. હવે આપણે 209 કળશ જે આજે ચાલ્યો એના ઉપર આવીએ. શેનું? એ વાત ગુરુદેવશ્રીની કૃપા કરુણાને પાત્ર બનવું, એ એનાથી અધિક જીવનમાં બીજું શું હોય? એક મહાપુરુષને એક સાનિધ્ય મળે અને એની કૃપા દ્રષ્ટિ મળે, એ જીવનનો સરસ હોય. જેને પોતાને પોતાના શુદ્ધાત્માની અનુભૂતિપૂર્વક આપણને એક પ્રેરણા કરી છે, એનાથી બીજું જીવનમાં કોઈ સદભાગ્ય ન હોઈ શકે. અહીંયા આપણે વિષય લઈએ, યોનિમાં ગુરુદેવશ્રી ત્યારે 84 લાખ યોનિ આખી વાત એ લઈને વાત કરી હતી. ફરીથી 84 લાખ બોંડલી લઈએ છે પણ ક્યારે એની પાછળ વિચાર આવ્યો છે? કેવી દશામાં જઈ શક્યા છે? હિનમાં હિન કઈ દશા છે? જેને સંયોગની લાગશે ને એને કદાચ નરક લાગશે, સાતમું નરક. ખરેખર તો મારા સ્વભાવનો જ્યાં અત્યંત ઘાત છે એવા નિગોદ, એ મારા માટે હું આત્મા છું એવો વિચાર ઉગવાની પણ પાત્રતા ન રહે, એનાથી બીજી હિંતા શું હોય છે? સાતમી નરક છે એને પાપને કસાયની તીવ્રતાથી છે એની કોઈ ના નથી, પણ હજી સંજ્ઞીપણું રહી ગયું છે. અનુભવ થઈ શકે એવી એક યોગ્યતા ન કરે જુદી વાત યોગ્યતા છે, અહીંયા તો એવી પણ નથી. ક્યારે પણ એક યોની થતા એક શું કહેવાય, હૃદય એક થરથરી જવું જોઈએ, ક્યાં હું જઈને જઈશ? આ એક જો એક આંખ મીચાણી અને સાધના ન કરી આવા ભોવમાં જો હું ચાલ્યો ગયો તો પાછો પશ્ચાતાપ કરવાનો પણ અવસર નહીં રહે. તો યોનિમાં હવે કહે છે સુખ અને દુઃખ. અહીંયા સુખ અને દુઃખ કોણ લેવા છે? બાહ્ય અનુકૂળ અને પ્રતિકૂળ સંયોગ. સુખ દુઃખ અહીંયા વેદન નથી. આવા જે સંયોગ મળે છે કોના નિમિત્તે મળે છે? સુકૃત અને દુષ્કૃત. જે ભૂતકાળના આપણે શુભ કે અશુભ પરિણામ કર્યા, પાછળ બ્રેકેટમાં છે ને એટલે શુભ અશુભ પરિણામ છે ને બ્રેકેટમાં, એટલે લખ્યું છે એમાં શુભ અશુભ કૃત્યોથી એટલે પરિણામથી, ભૂતકાળના શુભ અશુભ પરિણામ કર્યા એના નિમિત્તે કર્મ બંધારણા અને કર્મના ઉદય પ્રસંગે અહીંયા બાઈની સામગ્રી એ મળે છે. સામગ્રી સામગ્રી મળે છે કે સરસ ગુરુદેવ શું કહે, દેખાય છે. શું છે? તને શું મળી? તને મળી હોય તો તું ઈચ્છા કરે ત્યાં સુધી રાખવાની. તને મળી છે મમતા અને સંયોગ તને દેખાણા છે. દેખાણા સંયોગને પોતાના બેંકમાં કેશિયર હશે ને કેશિયર, એ આમ દિવસના આખા દિવસમાં કેટલા રૂપિયા ગણતો હશે? કદાચ 1000-2000 ને નહીં, તો મારા માનીને બેસતો હશે ને, જો મેં આટલા બધા ગણ્યા. સમજી લેવું, આ એના જેવા સંયોગ દેખાણા છે, મારા નથી થયા, મારી પાસે તો મમતા આવી છે. તો એ ભૂતકાળના પરિણામોના નિમિત્તે અહીંયા એ દેખાય છે, એનાથી થાય છે. હવે એક વાત કીધી સંયોગની નેની, હવે અહીંયા નિશ્ચયથી, હવે જે શુભ અશુભ ભાવથી સંયોગ મળ્યા, ફરીથી લિંક્સ એના સાથે કરી, પેલું શું કર્યું, અનુકૂળ પ્રતિકૂળ સામગ્રી મળી છે એ કોના કારણે મળ્યું છે? ભૂતકાળના શુભ અશુભ પરિણામ. હવે કહે છે એ જે શુભ અશુભ પરિણામ છે એ શું છે? કે આત્માને શુભનો પણ અભાવ તેમજ અશુભને પણતીનો પણ અભાવ. તું જોજે એ પણતી જ તારી નથી, તારામાં નથી, તો એના નિમિત્તે કર્મ બંધાય, સંયોગ મળી તારા ક્યાંથી હોય? મૂળ ક્યાંથી લીધું? આટલું તો પાકું છે ને, અત્યારના મહેનત કરી એનાથી પૈસા કમાણા છે? મહેનત તો કરી છે ને, બુદ્ધિ વાપરી છે ને, બુદ્ધિ તો વાપરી છે ને. અમને તો આમ નજર પડે તો ખબર પડી જાય આ બધી જગ્યા કેવી શુભ છે કે અશુભ ગણાને ખબર પડી જાય ને. આમ લેન્ડ જોવે તો એ ભૂતકાળના શુભ અશુભના નિમિત્તે એ ખાલી દેખાણી છે. હવે કે જેમાં તું મમતા કરીને બેઠો છે ને એ આત્માને કોણ, આત્મા કોણ લેશો, કોણ લેશો, મારો આત્મા કે બીજાનો આત્મા? અરે આ હું આત્માને એ પરિણામ જ મને નથી. અને તેથી હવે શું થયું, એ જો મને પણ નથી, કારણ કે લોકમાં એક આત્માને ચોક્કસ ભાવનો પરિચય બિલકુલ નથી. અને જો એ મને નથી તો પછી મને ભાવ મળે ક્યાંથી બને? મારામાં શું નથી, કોનો અભાવ છે? શુભ ભાવનો પણ અભાવ છે અને અશુભ વર્ણતી પણ મારામાં નથી. કારણ કે મને આ લોકની અંદર 84 યોનિને બધા કીધા, એમાં એક આરૂપ આત્મા, હું એકરૂપ આત્મામાં અનેકપણું છે જ નહીં. કેવો છે, કેવો શબ્દ લીધો, આ લોકમાં એક આત્મા. એક આત્મા એટલે બધા એક એમ નહીં, હું કેવો છું, એકરૂપ, એટલે બ્રેકેટમાં છે ને, આત્મા સદા એકરૂપ, હું એકરૂપ આત્મા. અને એકરૂપ આત્મા હોવાથી મારામાં અનેકપણું નથી. તો કોનું અનેકપણું નથી? શુભાશુભનું અનેકપણું નથી, કર્મની પ્રકૃતિ અનેક છે એ નથી, બારમાં સંયોગ સુખ દુઃખના નિમિત્તે એટલે એના સંયોગ એ પણ નથી, અને એનાથી 84 લાખ યોનિ મળે, ભવ મળે એ પણ મને નથી. આખા બધાથી આત્માને શું કરી નાખ્યો, એક અલગ કરી દીધો. અને આવા એકરૂપ આત્મામાં ઉપયોગ જામે છે, દ્રષ્ટિ જામે છે, ત્યારે સમતા ભાવ પ્રગટ થાય. આપણે સમતા ભાવને તો બહુ આમ સહેલા માની લીધો છે ભાઈ, અમને બહુ શાંતિ છે ને, સમતા છે. સમતા શું છે, એ મમતાને દબાઈ રાખ્યો છે. સમતા કોને કહેવાય? આ જેવી દશા થવી જોઈએ કે મને ચોક્કસ, શબ્દ શું વાપરો છે, ચોક્કસ ભાવનો પરિચય થોડો થોડો નથી, બિલકુલ નથી. આવું કોઈ ગુજરાતીમાં આવું જ હોય? સમયસારની 36 ગાથામાં આવા કઈ શબ્દો છે? બિલકુલ નથી. પણ એવો શબ્દ કઈક છે, આચાર્ય એમાં લખે છે, મો અમારો કઈ લાગતો વળગતો નથી. શબ્દ એમાં શું છે, આપણે કઈ લાગતો વળગતો સંબંધી અમારે લેતી દેતી નો સંબંધ. મુનિરાજ આચાર્ય દેવ કહે છે કે મો સાથે અમને કાંઈ લાગુ વળગતું નાતો નથી, સંબંધ નથી. સાવ ગુજરાતીમાં એને કે સેઢે સીમાડે અમારે કાંઈ. એમ અહીંયા કહે છે ચોક્કસ, ચોક્કસ શબ્દ સેના ઉપરથી આવ્યો, ચોક્કસ એટલે શું, નહીં 100% એમ ચોક્કસ એટલે શું, ચોક્કસપણે નિશ્ચિતપણે એવું ક્યારે આવે? મુનિરાજ કહે છે અમે અનુભવ કરીને કહીએ છીએ આ ચોક્કસ છે. ચોક્કસ એટલે કે નિશ્ચિત, આમ શ્યોર 100% આ અનુભવ કરીએ. અમે જ્યાં ચૈતન્ય સ્વરૂપ આત્મામાં લીન સાતમે ગુણસ્થાને થઈએ છીએ ત્યારે શું, કઈઓની દેખાય છે, કયો ભાવ દેખાય છે, કઈ ગતિ દેખાય છે, ચોક્કસ અમે કહીએ છીએ. અનુભવ પૂર્વકની પોતે વાત કરે છે, ચોક્કસ ભાવનો પરિચય. અને પાછો શબ્દ શું છે, બિલકુલ નથી, જરાય નથી. જરાય નથી એટલે કોઈ પણ ચાર ગતિ લ્યો, 84 લાખ યોનિરો. અને આવો એક રૂપ આત્મા, આ એનાથી અમને આ દશા પ્રગટ થઈ છે. એવા આત્માને શું છે, કોઈ પ્રકારે મહિમા જ આવતી નથી. આ નિયમસારમાં મોક્ષ માર્ગની પણતીની વાત કરવી છે, સામાયિક સમતાની વાત કરવી છે. એમાં કહે છે આવો તત્વ પહેલા તારા હાથમાં આવ્યો છે, દ્રષ્ટિ જ્ઞાનમાં લીધો છે, તો ચારિત્રની આપગતિ થશે. આપણને વિચારતા નથી આ શું છે, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, પ્રાયશ્ચિત, આગે બધા કોના ભેદ છે, શ્રદ્ધાના ભેદ છે, જ્ઞાનના ભેદ છે કે ચારિત્રના ભેદ? તો ચારિત્ર પહેલા શું થવું જોઈએ આ એક, અને કોના વિષયે થવું જોઈએ ચારિત્ર? ચારિત્ર પહેલા શ્રદ્ધા, જ્ઞાન ને શ્રદ્ધા બે સાથે, અને એ પહેલા એનો વિષય. આખા વિષયથી વાત કરીને શ્રદ્ધા જ્ઞાનપૂર્વક ચારિત્ર થાય છે એ વાત આપણને કહે છે. ચોક્કસ ભવનો પરિચય બિલકુલ નથી. આ રીતે જે ભવગુણોના સમૂહથી સંન્યસ્ત છે, કેવા શબ્દો વાપરા, ભવગુણો જેનાથી ભવ મળે છે એવા કોણ, શુભ અશુભ રાગ દ્વેષ વગેરે કેવા છે, ભવનો ગુણ એટલે એનાથી ભવ જ મળે અને એનાથી હું, એના સમૂહ અસંખ્ય પ્રકારના છે, હું કેવો છું, સંન્યસ્ત. સંન્યસ્ત એટલે સંન્યાસી, એનો મને સંપૂર્ણપણે એ ત્યાગ છે. અને એવી રીતે સંન્યાસ છે જેમાં છેજ નહીં એવા સુધાત્માને હું સ્તવું છું, વંદું છું. સ્તવું છું એટલે આજે ફરીથી એક વાત પૂરી કરી લઈએ. સમયસારની પહેલી ગાથામાં કુંદકુંદ આચાર્યદેવ શું કર્યું, કોઈને શું કર્યું છે, વંદન કર્યા છે ને, વંદિત તો છે ને, તો કોને કર્યા છે, સર્વસિદ્ધ ભગવાન. ક્યારે અમૃતચંદ્રાચાર્યદેવની ટીકામાં વાંચ્યું વંદન શબ્દ જ નથી, પહેલી ગાથાની ટીકામાં ક્યાં વાંચ્યું, ક્યાંય છે, નહીં નહીં, શું છે એમાં, સ્તુતિ શબ્દ છે. વંદનની જગ્યાએ એમણે શું શબ્દ વાપર્યો છે, સ્તુતિ. એ પણ કેવા પ્રકારની વાપરી છે, દ્રવ્ય ભાવ સ્તુતિની છે ને, પોતાના ને પરના આત્મામાં સ્થાપીએ છીએ અને એમાં પણ શેના છે, અને સ્થાપીને શું કરીએ છીએ, દ્રવ્ય ભાવ વચનથી પરિભાષણ શરૂ કરી, આનું નામ સ્તુતિ છે. જેના પ્રત્યે આપણને બહુમાન જાગે તેનું આપણે સ્તુતિ કરીએ, વંદન કરીએ, પ્રશંસા કરીએ, બધા જ પ્રકારેમાં. તો અહીંયા એ કહે છે કે આવા સુધાત્માને અમને મહિમા જાગી, કારણ કે એના વગર નથી શુદ્ધતાની શરૂઆત, નથી શુદ્ધતાની વૃદ્ધિ કે નથી શુદ્ધતાની પૂર્ણતા. આવા આત્માને એ પોતે બહુ જ ભાવના કરીને મુનિરાજ પોતાની વાત કરે છે. અને એના પછી આગળ ગુરુદેવજી જે આખી વાત લીધી, પહેલાના જમાનામાં હતી લડાઈમાં ધ્વજ એનો હોય તેનો કે જીતે છે અને જો પડી જાય તો હાર્યું. તો અહીંયા મુનિરાજે શું કર્યું છે, સ્વધર્મનો ત્યાગ. આવો કંઈક નવો શબ્દ હશે, બે નેગેટિવ છે, સ્વધર્મનો ત્યાગ એટલે શું, સ્વધર્મનો ત્યાગ એનો ત્યાગ, સ્વધર્મના ત્યાગરૂપ મોહ અને એનો ત્યાગ, એનો દૂર કર્યો એટલે ત્યાગ. સ્વધર્મ ત્યાગ રૂપ મોહનો ત્યાગ એટલે કે ધર્મનું ગ્રહણ. બે નેગેટિવ છે, નેગેટિવ હોય છે ને મલ્ટીપ્લાય કરીએ તો પોઝિટિવ આવશે, એમ અહીંયા પોતાના ધર્મ પોતાના સ્વભાવનો ત્યાગ એનું નામ શું છે, મોહ, અને મોહને દૂર કર્યો એટલે એનો ત્યાગ, એટલે કે પોતાની શુદ્ધતાની પ્રગટ કરી છે એનું વાત આપણને એમાં કરીને જગતમાં એ કેવું છે, જયવંત છે. હવે મોહનો હાર થયો છે અને અમારી સાધના જયવંતપણે વર્તે છે એમ કરીને પોતાને અમારે આ સમાધિ અને સામાયિક પ્રગટા છે એની વાત આગળ લે.
મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદ કુંદાર્યો, જૈન ધર્મો સુમંગલમ. નમો તીર્થનાયકને, નમો ઓમકારનાથને, ઓમકાર સંગર્યોજેણે, નમો તે કુંદ કુંદને. અહો ઉપકાર જિનવરનો, કુંદનો ધ્વનિ દિવ્યનો, જીન કુંદ ધ્વનિ આપ્યા, અહો તે ગુરુ કાનનો, જીન કુંદ ધ્વનિ આપ્યા, અહો ભગવતી માતનો. બોલો આ ભરતભૂમિને પાવન કરનાર ઋષભાદિ મહાવીર પર્યંત ચોવીસો જીનેન્દ્ર ભગવાનનો, સાક્ષાત સમસણમાં બિરાજમાન સિમંદર આદિ અજિતવીર પર્યંત વિશ્વર્માન જીનેન્દ્ર ભગવાનનો, અખંડ સાધનાના પ્રતિક બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો, દિવ્ય ધની સારભૂત સમય સારાદિ સમસ્ત જીનવાણી માતનો, કળિકાશ્રજ્ઞ હાલતા ચલતા સિદ્ધ સમાન કુંકુનાચાર્ય દેવ આદિ સર્વ મુનીશ્વર ભગવાનનો, આપણા સૌના પરમ ઉપકારી કરુણા નિધાન પરમ પૂજ્ય કહાન ગુરુદેવનો, धन्य अवतार प्रसन्न मूर्ति भगवती मातनु अपु असरण आत्मसिद्ध दाता परम पूज्य कृपाणु देव आदि सर्वज्ञानी धर्मात्माओं परम पवित्र वितराक्तमय स्वानुभूतिमय दिगंबर जैन धर्मनो जय हो। निज निधि निज में बताई यह अनंत उपकार है, इसके लिए जिन वाणी माँ को वंदना सत बार है। बोलो जिन वाणी मातनो जय हो।